તારીખ 16/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 342 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 266.
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 342 જ્ઞાન લક્ષણ દ્વારા આત્માની ઓળખાણ કરવાનો પ્રશ્ન છે. પ્રશ્નકારની મૂંઝવણ એ છે કે ઇન્દ્રિય જ્ઞાન છે એનાથી કેવી રીતે અતિન્દ્રિય આત્મા ઓળખાય. મોક્ષુ પાસે તો ઇન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય આત્મ સ્વરૂપને એ કેવી રીતે ઓળખે, આ સમસ્યા છે. શું કહે છે કે એના માટે અંદર વળીને પોતાનું સ્વરૂપ છે એ શોધવાનું રહે છે. સ્વરૂપની ઓળખાણ એ સ્વરૂપનો નિશ્ચય છે. સ્વરૂપ નિશ્ચય કહો કે સ્વરૂપની ઓળખાણ કહો, કોઈ પણ પદાર્થ વિશેનો નિશ્ચય થાય તો શેના આધારે એ નિશ્ચય થયો એના ઉપર એ નિશ્ચયની યથાર્થતા અને અયથાર્થતા સમજી શકાય છે. આત્મા જ્ઞાન સ્વભાવી હોવાથી આત્માનો નિશ્ચય જ્ઞાનના આધારે થવો જોઈએ. એટલે કે આત્માનો નિશ્ચય રાગના આધારે ન થવો જોઈએ. આધાર એટલે અવલંબવું, આધાર એટલે અવલંબવું. અનાદિથી જીવ રાગના અવલંબને તો પરિણમી જ રહ્યો છે અને તેથી બહિર્મુખ પરિણમન ચાલુ છે. હવે સ્વરૂપ નિશ્ચયના કાળમાં જ્ઞાનના આધારે સ્વસન્મુખ થઈને નિશ્ચય કરે તો સ્વરૂપની ઓળખાણ થાય. સ્વરૂપની ઓળખાણમાં સ્વરૂપનો અનુભવ એટલે સ્વાનુભૂતિ છે એ ગર્ભિત છે, કેમ કે બંનેને અનન્યપણે કારણ કાર્ય સંબંધ છે. એટલે કોઈને સ્વાનુભૂતિ સ્વરૂપ નિશ્ચય વિના થતી નથી અને એ સ્વરૂપ નિશ્ચયનો એ રીતે ઘણું મહત્વ છે. વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે 5 મિનિટેથી 190 પાને સમાધાનમાં 5 મિનિટ છે. વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે તેને ગૌણ કરીને અને જ્ઞાનને મુખ્ય કરીને તું જ્ઞાન લક્ષણથી આખા જ્ઞાયકને ઓળખી લે. શું કહે છે વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે એટલે શું કે સત્શ્રવણ થાય છે કર્મેન્દ્રિય દ્વારા. જે કાંઈ શ્રવણ થાય છે એનો વિચાર થાય છે મન દ્વારા, એટલું વચ્ચે થાય છે ખરું, પણ એને ગૌણ કરીને એને મુખ્ય નથી કરવાનું, એને ગૌણ કરવાનું છે. કેમ કે વિચાર જે ચાલે છે શ્રવણ વખતે અને મનન વખતે, એ વિચાર વખતે પણ હજી રાગની મુખ્યતા છે અને રાગનું અવલંબન છે, એ પ્રકાર બદલવો રહ્યો. એ પ્રકાર બદલીને જ્ઞાનને મુખ્ય કરીને, જ્ઞાનના આધારે, જ્ઞાનને મુખ્ય કરીને, જ્ઞાનના આધારે, જ્ઞાન લક્ષણના આધારે, તો જ્ઞાન લક્ષણથી, એ જ્ઞાન લક્ષણ દ્વારા આખા એટલે પૂરા નાયકને એટલે આત્માને ઓળખી લે. આ રીતે કામ કરવાનું છે. મુખ્ય ગુણની જે પરિસ્થિતિ છે એ આખી ઉલટાવી પડે છે. રાગની અને નિમિત્તની મુખ્યતા છે એ છોડીને પોતાના જ્ઞાનની મુખ્યતા થાય તો જ્ઞાન લક્ષણ દ્વારા આત્મસ્વરૂપ ઓળખાય. મુખ્ય ગુણ કરતા આવડે છે. વર્તમાનમાં પણ જ્ઞાન અને રાગ બંને મોજૂદ હોવા છતાં રાગની મુખ્યતા કરી રહ્યો છે અને રાગની મુખ્યતામાં જ્ઞાનને ચૂકી રહ્યો છે. હવે જ્ઞાનની મુખ્યતામાં રાગને ચૂકવાની વાત છે. એ રીતે ઓળખાણ થાય છે. ઓળખવાની આ યથાર્થ પદ્ધતિ છે. અયથાર્થ પદ્ધતિમાં શું થાય છે એ વિચારી લઈએ આપણે, એટલે ભૂલ ન થાય. કે બહુભાગ મુમુક્ષુઓ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે અને સત્શ્રવણ કરે છે. વાંચન અને શ્રવણ દરમિયાન અને એ વાંચેલું અને સાંભળેલથી જે કંઈ ગ્રહણ કર્યું છે એનાથી વિશેષ વિચાર પણ કરે છે. કોઈ વાર વાંચતા વાંચતા અને સાંભળતા સાંભળતા અને કોઈ વાર ત્યાર પછી પણ એ વિચાર કરીને પછી નિર્ણય કરી લઈએ છે કે આપણે જે સાંભળ્યું, આપણને જે મળ્યું જ્ઞાનીઓ તરફથી, શાસ્ત્રમાંથી, એમાં જ્ઞાની આમ કહેવા માગે છે, આમ કહેવા માગે છે, આત્માને આવો કહેવા માગે છે, આત્માને આવો કહેવા માગે છે, એમ કરીને એના કોઈને કોઈ વૈચારિક નિર્ણય ઉપર આવે છે. અને વૈચારિક નિર્ણય ઉપર આવવાથી એ વિચારો શાસ્ત્ર સાથે અથવા જ્ઞાનીના કથનો સાથે, વચનો સાથે મેળ ખાતા હોવાથી પોતાનો નિશ્ચય બરાબર છે એવું પણ લાગે છે. પણ એ કલ્પના મેળ ખાય છે. કેવી રીતે? એમાં બુદ્ધિ તો છે, બુદ્ધિએ તો કામ કર્યું છે, છતાં એને કલ્પના કેમ કહેવાય? શું એટલા માટે કે એ નિશ્ચયનો આધાર શું છે એ સવાલ અહીંયા કરી શકાય. કોઈએ કે અમે બરાબર નિશ્ચય કર્યો છે અને ટેલી થાય છે શાસ્ત્રથી, નાનીના વચનોથી અમારો નિશ્ચય ટેલી થાય છે, છતાં પણ એ બરાબર નથી અથવા બરાબર છે કે નહીં એનું ચેક કેવી રીતે કરવું, તપાસવું કેવી રીતે, કે એ નિર્ણય કયા આધારે થયો છે? વચનોના આધારે થયો હોય તો નિમિત્તના આધારે થયો છે, વિચારના આધારે થયો હોય તો અનાદિથી જે રાગની મુખ્યતામાં રાગના અવલંબને વિચાર દશા ચાલે છે, એ જ વિચાર દશામાં, તે જ પ્રકારની વિચાર દશામાં જો નિર્ણય થયો હોય તો ત્યાં હજી આધાર અને અવલંબન રાગનું રહ્યું છે, માટે તે નિશ્ચય યથાર્થ નથી. આ વિષય આપણે નિર્ભ્રાંત દર્શનના ત્રીજા પ્રકરણમાં લીધો છે શરૂઆતમાં, કે ક્યાં ભૂલ થાય છે નિશ્ચય કરવાનો. કે બરાબર પણ મેળ ખાતો હોય તો યથાર્થ નથી એમ કેમ કહી શકાય? એમ કહેવાનું સબળ કારણ શું? આ પણ પ્રશ્ન કરી શકાય. જો સ્વરૂપ નિશ્ચય છે, એ સ્વરૂપના અપૂર્વ મહિમાને અને સ્વસન્મુક્તાના પુરુષાર્થને ઉત્પન્ન કરનારો પર્યાય છે અથવા ઉત્પન્ન કરનારું કારણ છે. તો જેને રાગના આધારે નિશ્ચિત થયો છે વિચાર દશામાં, એને એ સ્વરૂપનો મહિમા અને સ્વરૂપ સન્મુક્તાનો પુરુષાર્થ ચાલતો નથી, ઉપડતો નથી, શરૂ થતો નથી. ઉલટાનો એને સમસ્યા રહી છે કે સ્વરૂપ સમજાણું પણ પુરુષાર્થ મારે કેમ કરવો અને કેમ વધારવો, એ સમસ્યા રહી છે. જ્યારે જેને જ્ઞાન લક્ષણના આધારે અખંડ જ્ઞાયક સ્વભાવી આત્મા નિશ્ચિત થાય છે, સુનિશ્ચિત થાય છે, એનો પુરુષાર્થ જાયલો રહેતો નથી. કેમ કે અનંત સુખની ખાણ પણ એને સાથે સાથે જોઈ છે, અનંત જ્ઞાનની ખાણ જોઈ, એવી અનંત સુખની ખાણ પણ જોઈ, એટલે એ બાજુના પરિણામ ગતિ પકડે, વેગથી ગતિ પકડે, વેલોસિટી ઉત્પન્ન થઈ જાય, એ બેના વગર રહે નહીં, પોતે ન રોકી શકે પરિણામને. એવી એક પુરુષાર્થની સ્વસન્મુક્તાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એનો સદભાવ એ જ્ઞાનમાં યથાર્થ નિશ્ચય થયો છે એમ સૂચવે છે, અને એ પ્રકારના પુરુષાર્થનો અભાવ જ્ઞાનમાં નિશ્ચય થયો છે તે યથાર્થ નથી એમ સાબિત કરે છે. એટલે અહીંયા એ કહ્યું છે કે વચ્ચે અને મન અને ઇન્દ્રિય આવે છે, મનમાં રાગ લઈ લેવો, ઇન્દ્રિયમાં શ્રમ સાંભળ્યું વગેરે લઈ લેવું, તે ગૌણ કરીને અને તારા જ્ઞાનને મુખ્ય કરીને, એટલે પોતાના જ્ઞાનને મુખ્ય કરીને, પોતાના જ્ઞાન લક્ષણના આધારે, જ્ઞાન વેદનના આધારે આખા જ્ઞાયકને, એટલે અખંડ જ્ઞાયક સ્વરૂપને ઓળખી લેવું જોઈએ. પછી કૃપાળુદેવ લખે છે, એનું સિમ્પટમ લખે છે વ્યાખ્યાનુસાર 1220માં, એનો આધાર લીધો છે તે નિર્ધાન દર્શનમાં, કે પછી આત્મા ત્યાંથી ખસી શકતો નથી, નજરાયા કરે છે. એનું કારણ શું? કે એને જે પ્રતિભાસ આવ્યો નિશ્ચયને ભાવભાષણ પણ કહેવાય છે, એ ભાવભાષણની અંદર જે સ્વરૂપનો પ્રતિભાસ છે, એ પ્રતિભાસમાં આવેલું સ્વરૂપ એ સાક્ષાત સિદ્ધપદ છે. કેવું છે? સાક્ષાત સિદ્ધપદ છે, અદ્ભુતથી અદ્ભુત એવું આત્મસ્વરૂપ હોવાથી નજરબંધી થઈ જાય છે એની સાથે. આ નજરબંધીની વિદ્યા છે ને, કોઈને નજરબંધી કરી લીધી હોય તો એને જુએ, બીજાને જુએ નહીં. પછી આ લોકો કરતા ઘણા બાબા સાધુ છોકરાઓને ઉપડી ઉપાડી જાય છે, એને જુએ એની માય હેલો જ જાય. જ્યાં એ ટ્રેનમાં બેસે તો ટ્રેનમાં બેસી જાય, બસમાં બેસે તો બસમાં બેસી જાય. એમ અહીંયા નજરબંધી થઈ જાય છે, એટલે કૃપાળુ દેવાન આત્મા નજરાયા કરે છે. શું નજરાયા કરે છે? અને ત્યાંથી આત્મા ખસી શકતો નથી એવી નજરબંધી થઈ જાય છે, ખસી શકતો નથી. નજરાયા કરે છે એટલે અહીંયાથી ખસી શકતો નથી, પછી ઉપર ઉપરથી કેમ કહેવાય? ભાવવાસન છે તોય તે એની અસર બહુ મોટી છે. એટલો મહિમા ઉપડે, એટલી સ્વરૂપની અનન્ય રુચિ ઉત્પન્ન થાય કે રુચિને અનુસરતો વીર્ય પુરુષાર્થ, એ ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા અંદરથી, અંદરથી સ્ફૂર્ણા આવી શક્તિમાંથી. જી હા જી, એના માટે તો નિરંતર થોડી તૈયારી તો કરવી પડે છે. મુમુક્ષુની ભૂમિકાની બધી તૈયારી કરવાની રહે છે. હા પાડે છે, પણ આની હા પાડે છે, અને પાછું બીજો હા પ્રતિબંધો છે ત્યાં પણ હા પાડે છે. શરીર પ્રતિબંધ છે, કુટુંબ પ્રતિબંધ છે, એની પણ હા પાડે છે. બે હજી એવું છૂટવું જોઈએ ને, હારે હારે છૂટવું જોઈએ. ઇન્દ્રિયને સાથે રાખે છે એટલે ઇન્દ્રિયથી જણાયું, આનાથી જણાયું એમ થાય છે અથવા એમ તને લાગે છે, પણ તને તારા જ્ઞાનથી જણાય છે. ખરેખર શેનાથી જણાય છે? જ્ઞાનથી જણાય છે. જીવ એમ માને છે કે મને આંખથી દેખાય છે, અને આંખનું હોય તો ક્યાંથી દેખાય? આંખનું એને ક્યાંથી દેખાય? તેને આંખ ફૂટી ગઈ હોય અથવા આંખને અંદર તકલીફ થઈ હોય ને દેખાતું બંધ થયું, એને પૂછો તમને શું દેખાય છે, તો કે અંધારો. નથી દેખાતું એટલે બીજું બધું, અંધારા સિવાય બીજું બધું નથી દેખાતું, પણ કાંઈ દેખાતું નથી એમ તો નથી. કેમ કે ત્યાં ચક્ષુ ઇન્દ્રિય નો સૂક્ષ્મ છે, જ્ઞાનમાં એ ચાલુ છે. કાને સંભળાતું નથી એમ કહીએ છીએ, તો કે કાંઈ સંભળાતું નથી, તો કે ના, તમરા બોલે છે. તમરા બોલે છે એના અવાજ આડે બીજું સંભળાતું નથી, પણ કાંઈ સંભળાતું જ નથી એવું કાંઈ નથી. કર્ણેન્દ્રિય ચાલી નથી ગઈ, ભાવેન્દ્રિય તો ઊભી જ છે, એના ક્ષોપ્રમમાં ફેર પીડ્યો છે, એ વાત જરૂર છે. પ્રકારાંતર થયો છે એ વાત બરાબર છે, પણ એનો અભાવ થયો છે એમ તો ન કહી શકાય. ત્યાં સતત ચાલુ હોય છે, વિસલિંગ એને કહે છે, ડૉક્ટરની ભાષામાં એને વિસલિંગ કહે છે. વિસલિંગ ચાલે છે તો ધ્યાન ન હોય તો ખબર ન રહે, પણ ઉપયોગ આપીએ તો બરાબર વિસલિંગ ચાલે છે, સંભળાય છે વિસલિંગ. અને કન્ટિન્યુ 24 અવર્સ વિસલિંગ ચાલુ જ હોય છે. વિસલ તો સંભળાય છે ને, ગયા સાંભળે, જેની સિટી વાગતી હોય એ ચાલુ જ રહે છે. કહેવાનો મતલબ શું છે કે જ્ઞાન છે એનો નાશ થતો નથી, જ્ઞાનનો નાશ કરી શકાતો પણ નથી, કોઈ કરવા ચાહે તો પણ. અસ્તિત્વ નથી મટાવી શકાતો, જ્ઞાનનું અસ્તિત્વ મટાવી શકાતું નથી. અહીં તો બીજું કોઈ ફેરફાર નથી થયું, પણ અંગ ઉપાંગને ઓપરેશન કરીને કાપવાનો વારો આવે છે. ચાલો આટલું કાપી નાખો, તો ત્યાં આત્માનો કોઈ ટુકડો થતો નથી. શરીરનું અંગ છૂટું પાડીને બતાવી દે ડાક્ટર કે જો આ ઓપરેશન કર્યું, કાપીને મૂકી આટલું છે, તમારા આત્મામાંથી કોઈ ટુકડો થતો નથી. કેમ કે તમારી હયાતી શાશ્વત છે, એને મટાવી શકાય, મિટાવી શકાય, ઓછી કરી શકાય ક્ષેત્રથી, ભાવથી, કોઈ રીતે, શક્તિથી. જ્યાં ઓછું નથી કરી શકાતું ત્યાં સાવ નાશ કરી શકાય એ વાત તો વિચારવાની રહેતી નથી. એવું અમર્યાદિત, બેહદ સત્તા ધરાવનારો પદાર્થ છે, એની હયાતી ધરાવનારો પદાર્થ છે. એ અસ્તિત્વનું ગ્રહણ થાય એટલે એ અસ્તિત્વનો અનુભવ થાય. ગ્રહણ કહો કે અનુભવ કરવો, કહો કે વેદન કરવું, કહો એને કેટલી હુંફરીએ. 150 વર્ષ ચાલે એટલી મૂડીની હુંફ પણ અભિમાનમાં લઈ જાય છે જીવને, તો અનંતકાળની અનંત ગુણની સંપત્તિ એનો ધણી હું, શાશ્વત પદાર્થનો, એની હું સમ્યક દર્શનમાં કેટલી મોટી આવે, એ બહુ મોટી આવે. એટલે સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે, નિર્ભય છે તે નિશંક છે, નિશંક થાય છે સ્વરૂપ નિશ્ચય કાળે, નિશંક થઈને નિર્ભય થાય છે, નિર્ભય થાય છે તે નિસંગ અસંગ દશામાં રહી શકે છે. ભાઈવાન કદી નિસંગ દશામાં રહી શકે હે? કેમ કે ભય છે એ દેહાદી અન્ય પદાર્થ પ્રત્યેના મમત્વને કારણે ઉત્પન્ન થયેલી લાગણી છે. જેને સ્વરૂપમાં પોતાપણું આવ્યું કે હું આવો, એ નિશંક થઈને, નિર્ભય થઈને નિસંગ થઈ શકે છે. એ તો મથાળું બાંધ્યું છે 254માં. ઇન્દ્રિયથી જણાયું નથી પણ જ્ઞાનથી જણાયું છે. તે જ્ઞાન લક્ષણથી તારે અંદર જોવાનું છે. જ્ઞાનથી તું જ્ઞાનને જો, અવલોકન સ્ટેજમાં પૂર્ણતાનો લક્ષ થયા પછી અવલોકનના સ્ટેજમાં કે પોતાનો દોષ પોતાથી થાય છે એનું નામ અપર, પોતાનો દોષનું કારણ બીજો છે એનું નામ પોતાનો પક્ષપાત છે. દોષ થાય છે પોતાથી અને કારણ બીજાનું પકડે એનું નામ એને દોષનો પક્ષપાત કર્યો. પક્ષપાત કર્યો એટલે બચાવ કર્યો, એટલે એને કે તમે આમ કર્યું, તમે આમ બોલ્યા, તમે ફલાણું કર્યું, તમે આમ, એને હામા ઉપર જાય છે પોતાનો દોષ. અપક્ષપાતપણે જોનારો પોતાનો દોષ પોતાથી થાય છે એમ સ્વીકારે છે. એટલે એક તો એને નિમિત્ત સાથેનું કનેક્શન કાપ્યું કે મારા ગમે તેવા પરિણામોનું કારણ હું જ છું, મારા પરિણામોનું કારણ બીજું કોઈ નથી. એટલે એ મર્યાદામાં આવી ગયો. પર સાથેની ઝંઝટ છૂટી એક વાત. એટલે પરનું લક્ષ કરવાનું પણ ન રહ્યું. હવે જ્યારે અહીંયા અંદર આવ્યો ત્યારે અંદર એટલા દોષ નથી થતા, જ્ઞાન પણ થાય છે. અવલોકનની પ્રેક્ટિસ વાળો જ્ઞાનથી જ્ઞાનને જોતો થાય છે. જ્ઞાનથી જ્ઞાનને જુએ ત્યારે જ્ઞાનનો સ્વભાવ જોવાનો એક અવસર આવે છે. કેમ કે જાણવામાં પણ જાણવાની શક્તિ કામ કરે છે ત્યારે જણાય છે. વ્યાપાર છે, ઉપયોગ છે, એ શક્તિનો વ્યય છે. શું છે? શક્તિનો વ્યય છે. એટલે શક્તિને જોવા ધારે તો શક્તિને જોઈ શકે છે. શક્તિને જોવાનો ઉદ્દેશ હોવો જોઈએ. જેમ તણખામાં અગ્નિની શક્તિ દેખાય છે તેમ. અરે જીવનો જ્ઞાનનો એટલો બધો પ્રભાવ છે કે પર્યાય ઉપરથી શક્તિને જોવે એ તો સામાન્ય વાત છે, પણ વગર પર્યાય શક્તિને જોવે એવો પણ જીવનો સ્વભાવ છે. એવું પણ જ્ઞાનની તાકાત છે. કેવી રીતે? બોમ્બ ફૂટ્યો નથી પણ ખબર પડી કે બોમ્બ મુકાણો છે આયા. શું તો બોમ્બ જોયો નથી બોમ્બને જોયા વગર, બોમ્બની શક્તિને જોયા વગર, બોમ્બ ફાટ્યા વગર કેવો ભય થાય છે? શેનો ભય થાય છે? બોમ્બ ફૂટે તો એનામાં કેટલી શક્તિ છે તોડફોડ કરવાની, એનો સ્વીકાર આવ્યો એટલે ભય છે. તો જ્ઞાન એટલું બધું સ્વીકારી શકે છે. એવે વખતે કોઈ તર્ક નથી કરતો કે હું બોમ્બને જોયા વગર કેમ ભાગું અહીંથી, પછી બોમ્બ છે કે બીજું કાંઈક છે એ કેમ નક્કી થાય? ફૂટે તો જ ખબર પડે, ફૂટ્યા વગર ખબર ન પડે, માટે હું કાંઈ એમ અહીંથી ભાગું નહીં, એવો કોઈ તર્ક કરે છે? અને એવો કોઈ તર્ક કરે તો એને શું કહે? કે આ કુતર્ક કરે છે. શું કુતર્ક કરે છે? એમ કેમ કે ફૂટેલા બોમ્બને જોવાનો અવકાશ છે જ નહીં. બોમ્બ ફૂટે એ તું જોવા રહીએ એટલે તું તું જ નહીં રહીએ, તારું જ મૃત્યુ થશે. તું શું ફોર્મ બોમ્બને જોવાનો હતો? પછી ભાગવાનો ક્યાં સવાલ ઉભો રહેવાનો હતો? મરી જ જઈશ, ભાગવાનો સવાલ જ નથી રહેતો. એ બધો વિચાર કર્યા વિના એક સેકન્ડમાં અહીંયા બોમ્બ મૂક્યો છે ખબર પડે એટલે એટલો વિચાર કરવાનો અવકાશ લીધા વિના ભાગે છે. એટલો વિચાર કરવા રહીએ તો ટાઈમ લાગે, એટલો એટલો ટાઈમ નથી રોકાતો. માણસ ભાગે છે, ભાગે છે એટલે બોમ્બ મૂક્યો છે એટલા એનાઉન્સમેન્ટ માત્રથી જાણ્યું, વિચાર્યું અને અમલીકરણ કર્યું. એક જ સેકન્ડમાં, એક સેકન્ડમાં જાણી લીધું, જાણીને નિર્ણય ઉપર આવી ગયો ક્યાંયથી ભાગી જવું જોઈએ અને ભાગવા માંડ્યો. જાણ્યું, ડિસિશન લીધું અને એક્ઝિક્યુશન કર્યું. એક સેકન્ડમાં ત્રણ કામ કરેલી હશે. જુઓ કામ કરવાની ઝડપ, હા કેટલી ઝડપથી કામ કરે છે. આટલી બધી શક્તિ છે. આ બધી વાતો, આ દ્રષ્ટાંતો આત્માની શક્તિનું પ્રદર્શન કરે છે. શું કરે છે? શક્તિનું પ્રદર્શન છે એની અંદર. કાર ડ્રાઇવિંગમાં શું છે? તમે ચાર પાંચ જગ્યાએ ઓપરેશન કરો છો, બે પગ બે હાથ અને નજર, પાંચ જગ્યાએથી તમે કામ લ્યો છો. જ્ઞાનને જ્ઞાનનું પાંચ જગ્યાએથી કામ લ્યો છો. એક્સિડન્ટ થવા વખતે એક જ સેકન્ડમાં કેટલા ડિસિશન લઈ લ્યો છો? સમજો છો, નિર્ણય કરો છો ને એક્ઝિક્યુટ કરો છો કે નહીં? હે, તો જ્ઞાનની શક્તિ કેટલી? જ્ઞાનની શક્તિના તો ઘણા દ્રષ્ટાંતો છે. આ સર્કસની અંદર બધા હેરત પમાડે એવા પ્રયોગો શેના છે? જ્ઞાન વગર થાય છે ક્યાંય? કાંઈ નહીં. ખાલી એલો બોલ ઉછાળે છે, ખબર છે? તમે બે બોલ ઉછાળી દેવો, નહીં પકડ્યો પડી જશે. એ બાર બાર દડા ઉછાળે. કેટલા? બાર દડા ઉછાળે. આપણા મેં આંગળા કામ જ કર્યા કરે, એ કરે બાર દડા હવા મારી, હાથ ઉપર એ કરીએ જ નહીં, આવે એટલે ઠેસ જ મારવાની. પ્રેક્ટિસ છે કે નહીં? તમને એમ લાગે સહજ માત્રમાં કામ કરે છે. તમે બે દડા તો ઉછાળી દેજો, હેઠા પડી જશે. એટલી જ્ઞાનની શક્તિ છે. એટલું પ્રેક્ટિકલ નોલેજ, એ બધું પ્રેક્ટિકલ નોલેજ છે. પ્રેક્ટિકલ નોલેજની અંદર એટલી બધી તાકાત છે, અકલ્પ્ય તાકાત છે, કલ્પીને તમે શકો એટલી બધી શક્તિ છે. હવે એ તમારે પ્રેક્ટિસ અંદરમાં ને અંદરમાં જ્ઞાનને જોવાને કરવાની છે. સતતપણે સતતપણે જુઓ. કોઈ પણ પરિણામની વ્યક્ત શક્તિ, પરિણામની પરિણમેલી શક્તિ પરિણામ ના રસમાં છે. શેમાં છે? પરિણામ ના રસમાં છે. પછી વિભાવ પરિણામ હોય, સ્વભાવ પરિણામ હોય, આ સિદ્ધાંત છે. પ્રિન્સિપલ એ વાત આ છે કે પરિણામની શક્તિ ક્યાં છે? પરિણામના રસમાં. એટલે તમારે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ જોવો હોય તો જ્ઞાનને અવલોકતા 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 જ્ઞાન રસને જુઓ. જ્ઞાન રસ જુઓ તો જ્ઞાન સ્વભાવ જણાશે. વિભાવ રસ જુઓ એટલે વિભાવ સ્વભાવ જણાશે. સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન અહીંથી થાય. સ્વભાવને જુઓ એટલે સ્વભાવનું ઓળખાણ થાય. કેમ કે સ્વભાવ કયો અને મર્યાદિત કયો એ વાત ક્યાંય છે નહીં. જડમાંય નથી ને જીવમાંય નથી. સ્વભાવ એટલે અમર્યાદિત સામર્થ્ય, અમર્યાદિત શક્તિ, એનું નામ સ્વભાવ. કે જેની કોઈ હદ હોય નહીં. પરમાણુમાં જડત્વ શક્તિ છે તો એ કેટલું જડત્વ છે? એમાં બેહદ. કેટલું જડત્વ છે? બેહદ જડત્વ છે. કે એની જડતાને કોઈ ચેતન ન કરી શકે, કોઈ પ્રયોગથી ન કરી શકે. પરમાણુ હંમેશા અનાદિ અનંત જડ જ રહે. એમ એના પ્રત્યેક ગુણ પણ એવા નહીં વાજ રહે. એમાંથી કોઈ ગુણનો કોઈ નાશ કરી શકે નહીં. એવી રીતે સ્વભાવ જ્યાં સ્વભાવનું દર્શન છે એનો અર્થ જ કે અમર્યાદિત સામર્થ્યનું દર્શન છે. જેને પોતાનું અમર્યાદિત સામર્થ્ય અવિભાષ્યું, પ્રતિભાષ્યું, એ સ્વાનુભૂતિને લાયક થયો. એ દિવસ એ સમ્યક દર્શનને લાયક થયો એમ કેવું. એટલે આ આ સ્ટેજનું મહત્વ ઘણું છે. કૃપાળુદેવે 254 પત્રમાં મુમુક્ષુતાનો ક્રમ શરૂ કરીને પદાર્થ નિર્ણય સુધી લઈ ગયા વાતને. કેટલું સરસ સંયોજન કર્યું છે, ક્રમનું સંયોજન કેટલું સરસ કર્યું છે. કહેવાય છે કે તને ઇન્દ્રિયથી નથી જણાતું, તારા જ્ઞાનથી જણાય છે. તે જ્ઞાન લક્ષણથી તારે અંદર જોવાનું છે. જ્ઞાનથી જ્ઞાનમાં અંદર જોવાનું છે એટલે જ્ઞાનથી જ્ઞાનમાં જોવાનું છે. જ્ઞાનથી જ્ઞાનમાં જો અને જ્ઞાનથી જ્ઞાનમાં એવી રીતે જો કે તું એ જોવામાં નવરો ન થાય એવી રીતે જો. અને પછી જો તને સ્વભાવ વાસન ના આવે તો કહેજે. પણ જીવને પરનું પર જોવા આડે પોતાને પોતાનું જ્ઞાન જોવાની ફુરસદ નથી. આમ છે એટલે પરલક્ષનો એટલા જ જોરથી નિષેધ કર્યો છે. પરલક્ષનો એટલા જોરથી નિષેધ કર્યો છે એનું કારણ એ છે કે એમાં સ્વપરમાત્મા નિજ પરમાત્માનો અનાદર ઊભો થાય છે. માટે પરલક્ષમાં શું ઊભું થાય છે? સ્વયંનો અનાદર, નિજ પરમ તત્વનો અનાદર એની અંદર છે. માટે એને મોટો અપરાધ ગણીએ છીએ. માર ખાય છે તો સમજતો નથી. અપરાધ કરે છે અને અપરાધનો દંડ ભોગવે છે તો સમજતો નથી. જો એવી વાત છે. ભગવાન સમજાવે છે, ભાઈ તારે કર્તવ્યને કરવા જેવું તો આ છે. તું તને જો અંદરમાં જોવાનું છે. શું કે છે, જ્ઞાન લક્ષણથી એટલે જ્ઞાન દ્વારા તારે જ્ઞાનને જ જોવાનું છે. તું તને જો આત્મજ્ઞાનનું બીજું નામ નિજ જ્ઞાન છે અથવા જ્ઞાનનું જ્ઞાન છે એમ કહો. જેને પોતાનું જ્ઞાન થયું એને સર્વ જ્ઞાન થયું એમ કે છે. જુઓ, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. આચારાંગનું પહેલું સૂત્ર આ છે. આમ તો શું છે, બધા અંગોમાં આચારાંગ પહેલું છે. અને એ આચારાંગનું પહેલું સૂત્ર આ છે. આચારાંગ નામ જ આચરણ પ્રધાન છે, પણ પહેલું સૂત્ર જ્ઞાન પ્રધાન છે. પણ એનું પહેલું સૂત્ર જ્ઞાન પ્રધાન છે કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. અને સર્વનું જાણવું એક આત્માના જાણવા અર્થે છે. એટલે તને કદાચ વધારે જ્ઞાન, વિશાળ જ્ઞાનની ઈચ્છા થતી હોય તો પણ એ આત્માને જાણવા માટે હોવું જોઈએ. આત્મજ્ઞાનનો હેતુ હોવો જોઈએ, નહીતર આ જગતની રચના જોવા જઈશ આત્મજ્ઞાન વગર તો બંધાઈશ. તો બંધાઈશ તો કેમ કે જગતની રચના જ એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે. જગતની રચના એવી છે કે અસત્યનો આગ્રહ ઊભો કરે. પણ નજરે જોઈએ ને તો કે નજર તારી ભૂલવાળી છે. નજરે જોયેલી વાત પણ ભૂલવાળી હોય છે. આપણે ડિઝનીલેન્ડમાં ગયા હતા ને, લોસ એન્જલસમાં ડિઝનીલેન્ડમાં એક દિવસ જોવા ગયા હતા, લઈ ગયા હતા આપણા મુખ સુધી લઈ ગયા હતા. ત્યાં ઘણું એવી વાત હતી, ત્યારે અમે ચર્ચા કરતા, જુઓ માણસ એમ અમે નજરે નજર જોયું છે. અરે નજરે ફૂંપાય, નજરે નજર જોયું હોય તો તારું ખોટું હોય. એટલે હું કહેવું એવું એવું જોવા મળે છે. એટલે પહેલા તું તને જો, પછી જોવાની દ્રષ્ટિ સમ્યક થશે. પછી એ સમ્યક દ્રષ્ટિથી તને જે જોવાશે બધું સાચું જોવાશે. એ પહેલાં તને જગતનું સ્વરૂપ પણ યથાર્થ જોવા નહીં મળે. જ્ઞાનીઓએ અનુભવથી આ બધી લાઈન દોરી આપી છે. કહે છે કે જ્ઞાન લક્ષણથી તારે અંદર જોવાનું છે. ઇન્દ્રિય સાથે હોય છે એટલે એમ કહેવાય છે કે ઇન્દ્રિય જ્ઞાનથી જાણ્યું. એટલે હજી નિર્વિકલ્પ દશા નથી પ્રગટી, પણ તું અંદર દ્રષ્ટિ કરને એમ કે છે. દ્રષ્ટિ તો અંદર કર, તું અંદર જુઓ. તારામાં તારે ઘણું ઘણું જોવાનું છે એમ તું જો. અનંતગુણની વસ્તી છે, વિભાવની વિચિત્રતાઓ જો, સ્વભાવની અવિચિત્રતા જો, ઘણું ઘણું અંદર જોવાનું છે. તું પોતે જ છો, તું કાંઈ ખોવાઈ ગયો નથી. તું પોતે છો અને તું કાંઈ, તારી હયાતી કાંઈ ચાલી ગઈ નથી. પોતે જ પોતાનું સાધન છે. શું કે છે, આમાં સાધનાંતરની એટલે બીજા સાધનની અપેક્ષા નથી. બીજા કોઈ સાધનની આમાં અપેક્ષા નથી. પોતે જ પોતાનું સાધન છે, કેમ કે પોતાના સાધનથી પોતાનું કામ પોતાને કરવાનું છે. સત્શાસ્ત્ર, સત્પુરુષ આદિ સંયોગમાં હોય છે એ તો માર્ગદર્શન દર્શાવનારા છે. તારું કામ કરનારા કોઈ નથી અને તારું કામ કોઈ કરશે પણ નહીં, કરી શકશે પણ નહીં, કામ તો તારે જ કરવાનું છે. બેનશ્રી, તો એ પાત્રતાનું લક્ષણ બાંધ્યું છે કે પાત્ર જીવ સદગુરુવાદીનો ઘણો ઉપકાર ગાય, ઘણો મહિમા કરે, ઘણી ભક્તિ કરે અને ગુરુ પાસેથી એને માર્ગદર્શન મળે ત્યારે પણ એમ સમજે છે કે મારું કામ તો મારે જ કરવાનું છે, મારું કામ ગુરુ કરી દેશે એમ કંઈ છે નહીં. ભલે ઉપકાર ગાવામાં એમ કે આપે મારું કામ કર્યું છે, આપ જ મારું કામ કરો છો, મારામાં તો કાંઈ નથી, એ બધું કહે પણ સમજે છે કે મારું કામ તો મારે પોતે જ કરવાનું છે. અને વ્યવહારમાં પણ મોટા હોય નાનાને કામ ચીંધે, નાના હોય મોટાને કામ ન ચીંધે. આજના જમાનો જુદો છે. પહેલા ઘરમાં એવું હતું કે સાસુ છે વહુને કામ બતાવે, જરા આ કરી નાખજે, આ કરી નાખજે, પછી આ. અત્યારે થોડુંક જુદું છે, તમે જરાક આટલું કરી નાખજો એમ કહી દે. પણ સામાન્ય રીતે મોટા નાનાને કામ બતાવે, નાના મોટાને કામ ન બતાવે. તો પછી શિષ્ય ગુરુને કામ બતાવે કે તમે મારું કામ કરી દેજો, હે ન બતાવે. પણ કામ શું કરવાનું છે કે કચરો કાઢવાનો છે. કચરો કાઢવો એટલે વાસીદુ કાઢવું એટલે હાવણી ફેરવી, એવું કામ હોપાય ક્યાંય ગુરુને? એ ન હોપાય. પોતાનો કચરો પોતાને જ કાઢવાનો હોય, પોતાની ગંદકી પોતાને સાફ કરવાની હોય, બીજાને નહીં. એટલે ભક્તિ ગમે કરે, ભક્તિ ભક્તિની રીતે થાય, કામ કામની રીતે થાય, પુરુષાર્થ પુરુષાર્થની રીતે થાય છે. ગુરુએ સાફ કરી દીધો એટલે એમનો કેટલો ઉપકાર માનવો એમ કે શું એમ બધું કે મને ખૂબ ઉપકાર બુદ્ધિ આવે, ભલે આવે એનો નિષેધ નથી. ઉપકાર બુદ્ધિને ભક્તિ આવે એનો નિષેધ નથી. પણ એ પોતે સમજે છે, છતાંય અંદરમાં પોતે સમજે છે કે મારું કામ મારે જ કરવાનું. એ ઘણા એવી ભૂલ કરે છે એટલે સ્પષ્ટીકરણ, એટલે હું હવે હારી ગયો છું, હું થાકી ગયો છું, હવે મારાથી કાંઈ થતું નથી, આપ જ મારું બધું કરી દેજો, હવે હું કાંઈ નહીં કરી શકું, હવે આપ બધું મારું કરી નાખજો, હા એમ કાંઈ હોય નહીં. એમ કાંઈ નાસીપાસ થઈને ડિપ્રેશનમાં આવીને કાંઈ વાત નથી હોતી. પાત્ર જીવ તો સમજે છે કે મારું કામ મારા પુરુષાર્થથી મારે જ કરવાનું છે, અને એટલું સમજીને ભક્તિ ખૂબ કરે છે. એ પણ ભક્તિ તો બીજા કરતાં વધારે કરે છે, અને છતાંય પણ આ સમજણમાં અને અમલીકરણમાં આમ જ છે. અને અમલીકરણ કરે તો જ ગુરુ આજ્ઞા કેમ આજ્ઞાંકિતપણે રહ્યો કહેવાય ને. તું પોતે જ છો, તું કાંઈ ખોવાઈ ગયો નથી, પોતે જ પોતાનું સાધન છે. બીજું સાધન શું હોય? કે બીજું સાધન કાંઈ હોય નહીં, અન્ય સાધનથી કોઈ કામ થાય નહીં, પોતાનો કાંઈ નાશ થયો નથી. આ રીતે પોતાની હયાતી છે એને દર્શાવે છે અને પુરુષાર્થની અંદર પ્રેરે છે. અહીં સુધી રાખ્યા.
So Santa Jai Dinarata જય સનાતન દિગંબર જય નિદાન.